सज्जता नु संग लावे खेती में रंग कार्यक्रम नंबर 70 प्रसारण तारीख 22 मई 2008। ધારીના ખેડૂત સંમેલનની જેમ હવે તો ગામે ગામ દર ગુરુવારે નાનકડું સંમેલન બનાવીને સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળવા બેસતા તમામ ખેડૂત ભાઈઓ બહેનોને નમસ્કાર.
ઉમા, ધારીમાં જે રીતે 500 જેટલા બહેનો ભાઈઓએ સંમેલનમાં ભાગ લીધો, નવા નવા સવાલો પૂછ્યા ને ખાવા પીવાનું ભૂલીને ખેતીના જ્ઞાનનો રસ પીતા રહ્યા ને, એ જોઈને ખરેખર ખૂબ આનંદ થયો હતો.
પણ લાલ, તોય હજી જૂની માન્યતાઓ છૂટતી નથી. હા, જે ઝડપે નવું અપનાવવું જોઈએ એ ઝડપે અપનાવવાતું નથી, એનો અફસોસ તો છે છે ને છે જ.
હા, એવો થોડો અફસોસ તો સચિનભાઈ થી લઈને મોહનભાઈ, પરેશભાઈ, વિકાસભાઈ, રમેશભાઈ ને ડીએસસી ના બધા મિત્રોને થયો તો જ. હવે તું જ કે, કપાસની સાંઠીઓ એકઠી કરીને ખાડામાં નાખીએ, ઉપર થોડું કલ્ચર છાંટીને એકાદ ફૂટ માટીનો થર કરી નાખીએ તો 1.5 મહિનામાં કેવું સરસ ખાતર તૈયાર
થાય,
ખરું ને? પણ આ તો સાંઠીઓને કે ઘઉંના ઉભા ભાંઠાને ખેતરમાં જ આડેધડ સળગાવી દેવાતા હતા. ઉભે રસ્તે હું જોતો આવ્યો. અરે, ખેતરે ખેતરે આવી હોળી જોવા મળી હતી કે?
શું વાત કરો છો તમે?
હા, શું
આ તો સામે ચાલીને આપણી ખેતીની ઘોર ખોદવા જેવી વાત છે.
અમે પણ એ જ કહ્યું ભાઈ.
ખેડૂત મિત્રો, આપણે કેટલી વાર આપણી ચર્ચામાં કહ્યું છે કે જમીન એ તો જીવંત છે. એમાં ખેતરની જમીનના ઉપરના 4-5 ઇંચના થરમાં ખેતીને ઉપયોગી એવા અનેક જાતના બેક્ટેરિયા હોય છે. હવે આપણે ઘઉંના થડિયા, જડિયા કે કપાસની સાંઠીઓ જો ખેતરમાં સળગાવી દઈએ તો એ બધા બેક્ટેરિયા તો સળગી જ જવાના છે. આવું તો કદી ના કરાય.
અને માનો કે ખેતીનો કોઈ કચરો સળગાવી નાખવો જ પડે એવો હોય તો ખેતરના શેઢે લઈ જઈ સળગાવી નાખવો જોઈએ, ખરું કે નહીં? ખેતરની વચમાં તો હરગી જ નહીં.
અને એવું જ વરસાદી પાણીના સંગ્રહનું અને પાણીના યોગ્ય ઉપયોગનું છે
ભાઈ. એટલે તો આપણે હમણાં નવી શ્રેણી શરૂ કરી છે,
જેનું નામ છે
પાણી પહેલા બાંધો પાર. ઉમા, કોઈ પણ ખેડૂતને પૂછો, એવા સેંકડો ગામ અને હજારો ખેડૂતો મળશે જેમના ખેતરમાં કે ગામમાં ખાલી કુવા અને સુકાઈ ગયેલા બોર જોવા મળશે. ચોમાસામાં ખેત તલાવડી ન બનાવીએ તો કઈ નહીં. ચાલો, ઘણા કે છે કે જમીન નથી, આપણે 1-2 અઠવાડિયાથી કહેતા આવ્યા છીએ એમ કુવા કે બોરની બાજુમાં કુંડી બનાવીને એમાંથી ગળાયેલું પાણી કુવા કે બોરમાં ઉતારીએ તો પણ લાખો લીટર પાણી જમીનમાં ઉતારી શકાય.
અને મહામુલા, એ પાણીનો ઉપયોગ પણ કરકસર પૂર્વક જ કરવો જોઈએ.
ધારી ખેડૂત સંમેલનમાં આવેલા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામક ડોક્ટર સાવલિયાએ બધી આ જ વાત કરી હતી. સાંભળો એમણે શું કહ્યું હતું. એ મિત્ર,
તમે તમારી જમીનનું ગુપ્તકરણ ન કરાવો તો કાંઈ નહીં. હું જુનાગઢ થી અહીંયા સુધી આવ્યો, મેં કોઈ જગ્યાએ ખેતરમાં ઢગલા જોયા નહીં. પેલા જયારે અમે નાના હતા ત્યારે અત્યારે મોટા મોટું જો કામ હાલતું હોય તો માણસો ખેતરમાં સેન્દ્રીય ખાતર, ઉથેટીઓ, ઘરની ધૂળ ગમે કરીને ઢગલા બનાવે, શાહ પાડે, વહેલા 4 વાગ્યામાં જાય, શાહે ખાતર ભરે. તમે શું કર્યું, ભૂલ ક્યાં કરી કે એકનું એક ખાતર ડીએપી. તમારી માનસિકતા એવી છે કે ખાતર વધારે નાખશું એટલે વધારે ઉત્પાદન આપશું. મિત્રો, એવું નથી. પાછા તમે સેન્દ્રીય ખાતરમાં જાઓ. બીજી એક વસ્તુ એ બની છે કે ઢોર કોઈને રાખવા નથી. હવે પાછા આપણે ઢોર રાખવા પણ છે, જમીનને સુધારવી હશે તો. મિત્રો, એ જમીનની અંદર જે જમીન છે એ જીવત માધ્યમ છે, એમાં 1000 કરતા વધુ પ્રજાતિઓના જંતુ રહે છે. તમે શું કર્યું કે કેમિકલ નાખ્યા કર્યા, તમે ડીએપી નાખ્યું, તમે નિંદામણનાશક દવા નાખી, તમે જંતુનાશક દવા છાંટી, એ પણ જમીનમાં પડી અને પાણી આવ્યું. તમારી માનસિકતા એ છે કે જેમ પાણી આપશો એમ વધારે ઝીંડવા બેસે, તો એ વસ્તુ પણ બરાબર નથી. એક પિયત આપો એટલે એ જમીનમાં તમારા કુવાનું પાણી હોય કે તમારા બોરનું પાણી હોય 300 કિલો એમાં ક્ષાર ઉમેરાય. 1 હેક્ટરે 1 પિયતે 300 કિલો ક્ષાર ઉમેરાય. વધતા તમે ડીએપી નાખ્યું, એ પણ કેમિકલ નાખ્યું, એમાં જે તત્વો છે એ તો 48% છે, બાકીના બધા ફિલર છે. વધતા તમે નિદામણ નાશક દવા નાખી, 3-4 જાતની દવા ભેગી કરો અને એ છાંટી, તો આના લીધે જમીન જે છે એની અંદર જે 1000 જાતની જે જીવાતો છે, જે ફાયદાકારક જીવાણો છે, એ બધા નાશ થવા મળ્યા. તમારી જમીન કડક થવા મળી, એની ઉપજાવતા ઘટી. 105 કંપનીઓ તમારી સામે આવશે, 107 જાતના પડીકાઓ હશે, કપાસ, બીટી કપાસના, બીજી જાતોના. તો તમે પસંદ કેમ કરશો? તમારે બિયારણ પસંદ કરવું છે, તમે કેમ પસંદ કરશો? તમારી પાસે માહિતી નહીં હોય તો તમને ખ્યાલ નહીં આવે. પછી ઓલા ખાતા રિક્ષાવાળાઓ, સગા સંબંધીઓ, બીજી જાતના બિયારણો, એ તો પાછા ઉભા છે તમને દાબડવા, ઉધાર આપવા, બીટીના નામે તમને બીજી કોથળીઓ, નામ વગરની કોથળીઓ આપી જવા વાળા ઘણા બધા છે, અત્યારથી ફરવા મળ્યા એ વધારાના. તો આવા સંજોગોમાં તમારી પાસે જો માહિતી નહીં હોય તો તમે પસંદ કેમ કરશો બિયારણ? મુખ્ય વસ્તુ જે છે એ જમીન, બિયારણ અને પાણી તમારે ઓળખવાની છે કે મારી પાસે જે જમીન છે એ હલકા પ્રકારની છે, મધ્યમ પ્રકારની છે કે ભારે પ્રકારની. આ 3 પ્રકારની જમીન હોય. હલકા પ્રકારની જમીન હોય તો બિયારણની જાત એવી પસંદ કરવી જોઈએ કે જે વહેલી પાકી જાય. મધ્યમ પ્રકારની જો તમારી પાસે જમીન હોય અને થોડું ઘણું પાણીની સગવડતા હોય તો વધારે ટકે, થોડું વધારે ઉત્પાદન આપે. તમારી જમીન પ્રમાણે તમે જાત પસંદ નહીં કરો તો તમે આ ભૂલના ભોગ બનશો. એટલા માટે જાત પસંદ કરવાની છે, જો હલકી જમીન હોય તો વહેલી પાકની જાત પસંદ કરશો તો જ તમને ઉત્પાદન મળશે. ભારે જમીન હોય, બહુ રસકસ વાળી હોય, સારી હોય, કાળી, એકદમ કાળી જમીન, તો તમે લાંબા જીવનક્રમવાળી જો જાત પસંદ કરશો તો તમને એમાંથી વધારે વધારે ઉત્પાદન મળશે અને પાછી પિયતની સગવડતા હોય.
એમ તો બીજા ખેતી નિષ્ણાતો શ્રી દેવ મોરારીભાઈ અને બીજા કેટલાય ખેતી નિષ્ણાતો એ પણ આવી જ વાતો કરી હતી ને?
હા હા, એમની વાત પણ રેકોર્ડ કરીને લેતો જ આવ્યો છું. નાના નાના સવાલોના જવાબમાં એમણે કેવી સરસ સલાહ આપી હતી એ પણ સાંભળી લઈએ.
તમારો મુખ્ય પ્રશ્ન જે મગફળીનો છે એમાં હું એવું માનું છું કે આપણે 20 નંબરમાં જે ફુગાનો રોગ આવે છે એ ખાસ આપણને નુકસાનકારક છે. એટલે ફુગા રોગના નિયંત્રણ માટે જે કાંઈ અમારી ભલામણો છે, યુનિવર્સિટીએ જે કાંઈ ભલામણો કરી છે એની જો સામાન્ય માહિતી આપું ટૂંકમાં, તો કે ભાઈ ફુગના નિયંત્રણ માટે આપણે એક તો બિયારણને જે પહેલાં આપણે ડાયથેનિયમ 45 કે આ 22 કિનનો પટ આપતા, એવી રીતે એક ટ્રાયકોડરમાં હાર્જેનિયમ નામની વૈજ્ઞાનિકોએ ફૂગ વિકસાવેલી છે. આ ફૂગ એન્ટીબાયોટિક તરીકે કામ કરે છે, એટલે આપણી જે નુકસાનકારક મગફળીમાં જે સડોલ આવે છે એ ફૂગ છે, એના જીવાણુને આ ટ્રાયકોડરમાં હાર્જેનિયમ નામની જે ફૂગ છે એ ખાઈ જાય છે, એટલે એ મારી નાખે છે, એટલે એ રીતે એનો કંટ્રોલ આપે છે. એટલે એનો લાભ લઈ અને આપણે એનો ઉપયોગ કરવાનો છે. એટલે પહેલામાં પહેલું તો બિયારણને 1 કિલો બિયારણ દીઠ આ 5-10 ગ્રામ દવાનો પટ આપવાની અમારી ભલામણ છે. કોઈ પણ તેલીબિયાના પાક હોય તેની અંદર સલ્ફર તત્વની ખાસ જરૂર પડતી હોય છે, તો આપણી જમીનમાં વર્ષોથી મગફળીનો પાક આપણે વાવેતર કરતા આવ્યા છીએ, તો એની અંદર ઘણી જગ્યાએ સલ્ફર, અત્યારે સલ્ફર અને ઝીંક છે, એ બે તત્વોની આ બીજા મુખ્ય તત્વો કરતા ઉણપ વધારે જોવા મળે છે, તો આપણે દર 3 વર્ષે 20 કિલોગ્રામ સલ્ફર તત્વ છે એને આપણે આપવું જોઈએ મગફળીનો પાક જ્યારે આપણે લેતા હોય ત્યારે. એ સિવાય આવો સલ્ફર તત્વ દર વખતે ન આપતા હોય તો આપણે એમોનિયમ સલ્ફર, DAP ના રૂપમાં આપણે ખાતર આપીએ છીએ નાઇટ્રોજન ને ફોસ્ફરસ, એના બદલે એમોનિયમ સલ્ફેટ અને સિંગલ સુપર ફોસ્ફેટના રૂપમાં જો આપણે આપીએ તો આપણે વધારાનું જે સલ્ફર તત્વ છે એ આપવાની જરૂર રહેતી નથી.
આ કૃષિ વિજ્ઞાનીઓએ જે કહ્યું એનું આપણી ખેતીમાં આચરણ કરીએ તો જ કામનું છે, નહીતર તો ધારી સંમેલનમાં આપણા મહેમાન બનેલા એ વિસ્તારના ધારાસભ્ય શ્રી મનસુખભાઈ ભોવાય જ નહીં, મારે પણ ગુસ્સે થઈને કહેવું જ પડશે.
પણ પહેલા મનસુખભાઈએ કહ્યું તું એ તો સાંભળી લઈએ.
ચોક્કસ.
DSC નામની જે આપણી આ સંસ્થા છે, પરંતુ હું માનું ત્યાં લગી સંસ્થામાં આપણે કેટલા ઉપયોગી, સંસ્થાના વખાણ આપણે કરશું, કારણ કે સંસ્થાની તો મહેનત છે કે ગમે તે રીતે ખેડૂતોને કઈક ખેતીમાં પદ્ધતિ ફેર થાય, દવા બિયારણો કયા પ્રકારે નાખવા, આ પ્રકારે બધી માહિતી આપે છે. આપણે કયા પ્રકારે ચેકડેમો પાણી રોકવા માટેના પ્રયાસો કરવા, પણ આપણે કયા પ્રકારે રોકી છીએ આપે છે માહિતી બધી. જેટલો સંસ્થા તરફથી જે એનો અભિગમ છે, સરકારનો જે અભિગમ છે, એટલો સપોર્ટ આપના તરફથી હોય તો અત્યારે આપણે ઇઝરાયલની પદ્ધતિમાં આવી ગયા હોય તો હજી ત્યાં ક્યાં થઈ. હજી આજે કેવું પડે કે તમારે ખાતર એટલું નાખવાનું, બિયારણ એટલું નાખવાનું, કેટલા વર્ષથી એટલી એક વાત.
બિલકુલ સાચી વાત છે. અને તો જ ખેડૂત સંમેલનની શરૂઆતમાં સચિનભાઈએ કહ્યું હતું એમ, આ પ્રવૃત્તિઓ અને મહેનત સાર્થક નીવડશે.
ધારી હોય કે મેઘરજ હોય, એટલે સંસ્થા જે છે એ મુખ્યત્વે બે વિસ્તારોમાં કામ કરે છે, દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં અને સિંચાઈ વાળા વિસ્તારમાં. સંસ્થા જે છે એ ગુજરાતમાં જે બે મુખ્ય વિસ્તારો છે એમાં કામ કરે છે. હાલ જે છે એ ચાર જિલ્લાઓમાં મુખ્યત્વે જે કામગીરી છે એ અમદાવાદ સ્થિત એની મુખ્ય ઓફિસ છે, અને એની કામગીરી જે છે એ વિસનગર, મોડાસા, મેઘરજ, ધારી અને વહેલાલ અને હિંમતનગર એમ કરીને છ જગ્યાએ લગભગ 200-225 ગામોમાં મિત્રો કામગીરી, પાણી અને ખેતી પર સતત કામગીરી કરે છે.
મિત્રો, આવી તો ઘણી બધી ચર્ચા ધારીના ખેડૂત સંમેલનમાં થઈ હતી, પણ એની વાત ફરી ક્યારેક કરીશું.
ખાસ તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને ચોટીલામાં શરૂ થયેલી સજીવ ખેતી વિશે ભીમાભાઈએ જણાવેલા અનુભવો અને ડીએસસીની પ્રેરણાથી ધારીમાં શરૂ થયેલી શ્રી ધારી કૃષક વિકાસ પ્રોડ્યુસર કંપની વિશેની વાત ધ્યાનથી સાંભળવા જેવી અને અનુસરવા જેવી છે.
પણ અત્યારે તો સમયને અનુસરવું પડશે, એટલે તમે આજનો ઇનામી સવાલ લખવા માટે પેન કાગળ તૈયાર કરો. ત્યાં સુધીમાં 66મા કાર્યક્રમમાં પૂછેલા સવાલનો સાચો જવાબ આપનારામાંથી ઇનામ માટે ડ્રોમાં વિજેતા બનેલા મિત્રોના નામ જાહેર કરી દઈએ.
ફોન અને પત્ર દ્વારા જવાબ આપનારામાંથી આ વખતે 151 રૂપિયાનું બીજું ઇનામ જીતી જાય છે પંચમહાલ જિલ્લાના ખાનપુર તાલુકાના ગામ લીમડાના ભરતસિંહ સોમાભાઈ માલીવાડ.
અને 251 રૂપિયાનું પ્રથમ ઇનામ મળે છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ગામ પાંચવડાના શ્રી મગનભાઈ આર બાવળિયાને.
તમને બંનેને અને બીજા તમામ શ્રોતા ખેડૂત ભાઈઓ બહેનોને તથા ધારીમાં આવેલા ખેડૂત મિત્રોને પણ ખૂબ ખૂબ
ખૂબ ધન્યવાદ. અને હવે આજનો સવાલ તો લખો મિત્રો, કપાસની સાંઠી કે બીજો ખેતીનો કચરો ખેતરમાં જ શા માટે સળગાવવો ના જોઈએ?
સવાલ ફરી બોલું છું, કપાસની સાંઠીઓ કે પાકનો કચરો વગેરે ખેતરમાં જ કેમ ના બાળવો જોઈએ?
દર ગુરુવારની જેમ આજે પણ અમે 0 27 17 235 995 ઉપર તમારા જવાબ રેકોર્ડ કરવા હાજર જ છીએ. મિત્રો, તમારા ફોન આવતા ચાલુ રહેશે ત્યાં સુધી.
અને ફોન ઉપરાંત પત્ર દ્વારા જવાબ આપવા માટે કે ખેતીને લગતા કોઈ પણ માર્ગદર્શન માટે પત્ર લખવાનું સરનામું તો તમારી પાસે છે.
બિલકુલ,
સજ્જતાનો સંગ
લાવે ખેતીમાં રંગ,
ડીએસસી
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ 58. મિત્રો, કાર્યક્રમ અને સંમેલનનો હેતુ એક જ છે, આપણી ખેતી નફાકારક બને, પોષણક્ષમ બને, એ માટે જરૂર છે આપણા બધાની સક્રિયતાની. તો ઉઠો, જાગો અને સમૃદ્ધ ખેતીનું આપણું સપનું સાકાર થાય એ માટે કમર બાંધીને લાગી પડીએ.
અને તો જ યુરોપિયન યુનિયનના સ્કિલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશન તરફથી મળેલી સહાય દ્વારા ડીએસસી અને સજ્જતા સંઘ દ્વારા નિર્મિત આ કાર્યક્રમ પણ સાર્થક નીવડશે.
બિલકુલ બરાબર.
અને આપણી ખેતીમાં સમૃદ્ધિના રંગ પૂરાશે.
બસ આજે એટલી જ અભ્યર્થના સાથે રેડિયો પરથી લઈએ રજા અને કહી દઈએ નમસ્તે, આવજો.